सम समधि देखे हम आजू। तुलसी जी सहित जनकपुर वासियों पण भगवान सीताराम जी ना विवाह ना समय जारे समाज बैठेलो छे तारे एनी वच्चे एक आ हृदय नो उद्गार निकळ्यो अने जे कई परिचय थयो समझायो एने व्यक्त करी तुलसी जी के समान सहज वत्ताओ छो नहीं आपणे क्या संबंध बांधवाना होय दीकरा दीकरी ना त्यारे केटलू विचार छे आ आम नथी आ भणतर नथी आ घर बराबर नथी घणी बधी बाबतो एना संस्कार नथी आ फलाणु छे आ एम आपणे एने बधी रीते चकासता हीए छे ज्यारे एम लागे कि ना ઘરની બધી પરિસ્થિતિ આપણીને એમની એક સરખી છે અથવા તો વધારે સારી છે તો કદાચ પ્રયત્ન કરે હા સફળ થાય તો વ્યવહારની અંદર જે આ જોવાતું હોય છે એ તપાસ્યા પછી જ સંબંધો બંધાય છે તેમ અહીંયા આગાડી પણ રાજ પરિવાર એ તો રાજ પરિવારમાં જ જાય સ્વાભાવિક છે પણ બંનેના સ્વભાવ પણ આધ્યાત્મિક છે ધાર્મિક છે એક સગુણમાં છે તો બીજાની નિર્ગુણમાં છે પણ બેવની પરાકાષ્ઠા છે એટલું યાદ રાખજો જનક વિદેહી છે ને મારા દશરથજી ઉપાસક છે સાધક છે ભગવત ભક્ત છે અને ચરમસીમા એટલે મારા દશરથ સગુણની ઉપાસનાના વિયોગને પ્રાણ ત્યાગ કરી દે છે અને મહારાજ જનક આટલી બધી રાજકાજની વ્યવસ્થાની વચ્ચે પણ પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન સહજ રીતે પ્રાપ્ત કરી શકે છે અને વિદેહી કયા આટલું બધું કરે છતાંય દેહાભ્યાસ બિલકુલ નહીં તમે દેહી છતાં વિદેહી થયા તમે આદ્ય અક્ષરના ભેદ લયા આદ્ય અક્ષર એટલે સ્વસ્વરૂપ પોતાના સ્વસ્વરૂપની અનુભૂતિ સારામાં સારી કરી લે એનું નામ વિદેહી કહેવાય એને સ્થૂલ પ્રત્યે જરા પણ આસક્તિ કે ભાવનો શરીર છે હવે પ્રારબ્ધ છે ત્યાં સુધી ભોગવવાનું છે ત્યાં સુધી શરીર ચાલવાનું છે એના માટે આસક્તિ પણ નહીં હા એ મારું શરીર છે ને આ પ્રમાણે આવું આવું નથી ને આવું હોવું જોઈએ ને આવું કેમ નહીં સેજ પણ ભાવ નહીં જેવું હોય એવું એ પ્રમાણે એને પોતાના શરીરના સુખ દુઃખના ભાવોને આત્મા સુધી ન પહોંચવા દે કે જે છે તે શરીરને છે મારે શું છે અને એ પરાકાષ્ઠા આટલું મોટું રાજશાસન ચલાવવાનું છતાં વિદેહી તરીકે જીવાનું તો એ બંનેની ચરમસીમા છે મારા દશરથજીની અને જનકજીની એટલા માટે કહ્યું સમ સમધિ બંને બરાબર સરખા છે કોઈ કોઈ ન્યૂનાધિક નથી બંનેમાં કઈ ઓછાપણું છે જ નહીં એવા આદર્શને તુલસીજીએ વ્યવહારિક રીતે પણ વ્યક્ત કર્યો અને આધ્યાત્મિક રીતે પણ વ્યક્ત કર્યો જો એમ હોય કે આધ્યાત્મિક નથી કે આ ધાર્મિક છે નથી આ સંપ્રદાયના છે આ સંપ્રદાયના ભાઈ છોકરો હેરાન થશે સરખું હોય તો જવા દો બધી બાબતો વિચારાતી હોય છે તો એવા ભાવથી સમસમધિ સમાનતા બધી જ રીતે સાધન ઉપાસના બધામાં ક્યારે કોઈને વેરવાત્ર એની અંદર કોઈને સહેજ પણ એની ફરિયાદ ના હોય કે એના માટે કોઈ પણ જાતનો ભેદભાવ ના હોય તો એવા ભાવથી અહીંયા તુલસીજીએ દશરથજી અને જનકજીને વંદન પ્રણામ કરી લીધા કે જોગ ભોગમાં રાખેવ ગોઈ પોતાના આત્માનું અનુસંધાનને આ બધા જ વ્યવહારની અંદર સંતાડીને રાખ્યું જે છે એ છે જ, એને જે તત્વજ્ઞાન છે, જેને વેદ વેદ વાક્ય છે કે અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા સ્વરૂપે પરબ્રહ્મ છું, એમ લોકોની આગળ કહેવાય નહીં. માત્ર એનો અંદરથી જ અનુભવ કરવાનો કે મારામાં હું આત્મા સ્વરૂપ છું. નહીં તો અહમ બ્રહ્માસ્મિ કરીને બહાર નીકળી લોકો ગાળો કે છે અને ભરમ થયો છે બ્રહ્માથી. એટલે પોતે જોગ ભોગ મહ, બિલકુલ એને જ્ઞાન જે છે એને કે બહાર કે કરવાનું ના હોય. એક સીધી વાત, વ્યવહારની વાત સમજો, તમારી પાસે કિંમતીમાં કિંમતી ઝવેરાત હોય તમે લોકોને કે કરશો મારતા છે મારતા છે. તો જો કિંમતીમાં કિંમતી ચીજ વસ્તુઓ ઘરેણા આપણે કોઈને બધાને કહી દેતા નથી, ગુપ્ત રાખીએ છીએ, એમ આત્મ તત્વ પણ અતિ કિંમતી છે, ઉચ્ચ કક્ષાનું છે. અને એને માત્ર સમજવાનું હોય, અનુભવવાનું હોય, વાતો કરવાની ના હોય ને. એટલે તો મુખિયા મુખસો ચાહીએ ખાન પાન કહું એક, બસ આટલી જ વસ્તુ સમજવાની. ધર્મને જીભ હોતી નથી, બોલવા માટે ધર્મ નથી, એને હાથ પગ જ હોય છે અનુભવવા માટે, એને અનુસરવા માટે છે. તો એવા ભાવથી કહ્યું કે ભોગ રોગ મહ, ભોગ જોગ મહ રાખે ઉગોઈ. જે કઈક અનુભૂતિ થઈ છે, આત્માનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર થયો છે, એને સંતાડી રાખ્યો છે અને ઉપરથી વ્યવહાર કર્યા કરે છે. જ્યારે પણ કોઈ પણ અનુભૂતિ થાય અને એના ભલે સંસાર પ્રત્યે ઉપરામૃત્તિ થાય, પણ જે વ્યવહાર છે એ ઉપલબ્ધ કર્યા કરવાનો મારા જનકજીની માફક, અને પોતાના સ્વસ્વરૂપનું જે અવસ્થા છે, જેને અનુભવ દર્શન કરી લીધા છે, એની અંદર જ રહેવાનું. જોગ ભોગમાં રાખ્યું ગોઈ, એને સંતાડી રાખ્યો, જાહેર થવા દીધું નથી. સહેજ કોઈ પણ અનુભૂતિ હોય, સાત્વિક અનુભૂતિ, એને બહાર કહી ના દેવાય, એને છાનું જ રાખવું પડે. અનુભવ આપણા પોતાના અનુભવને વિકસાવવાનો છે. તો આમ તુલસીજીએ રામ બિલોકત પ્રગટેવ સોઈ, પણ ભગવાનના દર્શન કર્યા પછીથી જોગમાંથી ભોગ, એટલે નિર્ગુણમાંથી સગુણમાં પણ આવી શકે છે. અને ભગવાનને જયારે રામના દર્શન કર્યા, જમાઈ તરીકે નહીં પણ એક પરમાત્માના સ્વરૂપે દર્શન કર્યા, ત્યારે જે અંદર સંતાડી રાખેલી પોતાની આત્માની અનુભૂતિ, ઓહો આ તો એ જ છે જેમાં હું આત્મા સ્વરૂપે રમી રહ્યો છું. રામ બિલોકત એક ભાવથી પ્રગટ થયું, ઓહો આ મારામાં વસેલું સ્વરૂપ હું જ એનામાં છું. એકવાર મોટા બોલેલા લખેલું પણ છે, પૂજ્ય મોટા, કે હું સર્વત્ર સર્વમાં છું, સર્વ મારામાં છું, સર્વ વ્યાપક છું. ઘણા વિરોધ કરેલો આનો, કે આવી રીતે કેમ બોલે છે. પણ જયારે સાચી વાત સમજાઈ ત્યારે એમ થયું કે આપણે સર્વમાં છે, સર્વ આપણે આત્મા સ્વરૂપે આપણે આપણી અંદર જ બેઠેલું છે, બીજું ક્યાંય નથી બહાર. તો એવા ભાવથી અહીંયા આગળ રામ બિલો જયારે જોયું, પ્રગટ સ્વરૂપ જોયું, બ્રહ્મનું પ્રગટ સ્વરૂપ જે અવ્યક્ત છે, એને એને વ્યક્તના દર્શન થયા. એના માટે કેટલું સરસ લખાયેલું છે, રામ પરમ વિગ્રહ, રામ એ પરમાત્માનું પરમ વિગ્રહ છે, સ્વરૂપ છે. તો એવા ભાવથી તુલસીજીએ પણ અહીંયા ગાડી જનક મહારાજની જે સ્થિતિ અવસ્થા છે એ પણ વ્યક્ત કરી દીધી. જ્યારે દશરથજીએ પોતે સ્વધામ ગમન કરીને શરીર ત્યાગ કર્યો, ત્યારે પણ આ જ પ્રકારની પરાકાષ્ઠાના દર્શન કરાયા છે કે હવે હું જીવી નહીં શકું, જેમ જલ બિન મિન રહી ન શકાય એમ રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તન પરિહરેઉ રાવ ગયઉ સુરધામ. બસ બીજું કશું જ નથી વિચાર્યું, મારો વૈભવ, મારો પરિવાર, કે આ બીજાને શું થશે, કશું જ નહીં, રાજનું શું થશે, માત્ર રામ શિવાય. કે આ જગત છે બદલાયા કરવાનું છે, ક્ષણભંગુર છે, એટલે મારા દશરથજીએ મૃત્યુ સમયે કશું જ યાદ નથી કર્યું કે આ સંઘર્ષ મૂકીને જઈ રહ્યો છું, એ પણ નહીં. બસ માત્ર રામની અંદર જ મન હતું, અને સગુણ સ્વરૂપે એમણે નિભાવ્યું પણ ખરું, અને એ જ રીતે જનક મહારાજે પણ નિર્ગુણને અને સગુણમાં ભેદ રાખ્યા વગર એને પણ નિભાવી લીધો છે. આવા ભાવથી રામ બિલોકત ભગવાનને ના દર્શન કર્યા પછીથી એમાં પણ એમ થયું કે મારો આત્મા એ સાક્ષાત પ્રગટ થયો છે. આ વંદના પ્રકરણ છે એટલે તુલસીજી કોને કોને વંદન નથી કરતા, ભગવાનને જે અતિ પ્રિય છે એવા ભરતજીને પકડ્યા. પ્રણવ પ્રથમ ભરત કે ચરણ, પરિવારમાં આવ્યા. હવે ભાઈઓ, ભાઈ તો નાનો છે, તો તુલસીદાસજીએ ભરતજીને વંદન કર્યા. કેમ? ભગવાનના અતિમાં અતિ પ્રિય હોય, પ્રેમી હોય તો માત્ર ભરતજી છે. જે હૃદયમાં વસતા હોય, બંનેના પરસ્પર હૃદયમાં ભરતમાં રામ, રામમાં ભરત વસેલા છે. એટલે રામ પ્રેમ મૂર્તિ તનુ આહી, ભરત કહી સરાહી સરાહી. બધા જ પ્રસંસ એમના વખાણ કરતા કરતા કેમ કે બસ આ તો ભગવાનના રામ, ભગવાનના પ્રેમનું મૂર્ત સ્વરૂપ જો જોવું હોય તો ભરતજીને જોઈ લો. એટલે તુલસીદાસજીએ ચાર ભાઈઓની અંદર ભગવાન તો છે પણ પ્રથમ વંદન ભરતજીને કહ્યા કે પ્રણવ પ્રથમ ભરત કે ચરના જાસુ નેમ વ્રત. નિયમ અને વ્રત કેવા હતા ભરતજીના? એ ભરતજીના નિયમ અને વ્રત 14 વર્ષના જે પાળેલા હતા એમાં સહેજ પણ ખરો જ નહીં. આયનાની અંદર સહેજ ઘસરકો પડ્યો હોય તો સહેજ પણ ધાક ક્યાં દેખાય? સીધો મોઢા ઉપર દેખાય. તો સહેજ પણ ખરો જ ના ચાલી શકે આયના, એમ ભરતજીના નિયમ વ્રતની અંદર ક્યાંય પણ ધાગ ના હોય. નિયમ એટલે નિયમ, ભલે માએ રાજ સિંહાસન માગ્યું પણ નહીં, મારે તો મારા ભગવાન જેમ વનમાં રહે છે એમ હું જઈને વનમાં જઈને રહીશ. આનું નામ છે વ્રત. છૂટછાટ ના લેવા, એકાદશી છે ને, ચલન આનો આનો ચેવડો કરીને ખાઈ લઈશું, અને આને આ રીતે છૂટછાટ. ઉપવાસ એટલે ઉપવાસ, એક દિવસની જેમ રજા પાડીએ છીએ 7 દિવસમાંથી એક દિવસ, એમ 15 દિવસે એક દિવસ આરામ આપવાનો પેટને, એટલે એના માટે ઉપવાસ છે. પછી એકના બદલે બીજું નહીં આવી તો એ ઉપવાસ. અને એ જે છે ઉપવાસની બાના વૃત્તિ, સાચો ઉપવાસ નહીં. ભરતજીના નિયમ વ્રતની અંદર જો કોઈ પણ ધાગ હોય તો આપણી એકાદશીના વ્રતની અંદર કંઈક ખાવાની છુટ્ટી. જાસુ નેમ વ્રત જાઈને તુલસીજીએ જોયું, એ પણ રામ ઉપાસક, રામ ભક્ત છે, અને રામ ભક્તિનો માર્ગ બતાવ્યો હોય તો ભરતજીએ બતાવ્યો છે, અને એટલા માટે જ તુલસીજી ભરતજીના રામ ભક્તિના માર્ગને અનુસરી રહ્યા છે.